તારીખ 18-10-1990 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડીમાં સ્વરૂપ નિશ્ચય પ્રકરણ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 112.
ચાલતા પરિણામમાં ઉત્તર પ્રયોજનભૂત સ્વના લક્ષે મુખ્ય ગુણના ખાસ પ્રકારના બે પ્રથા પડી જાય છે. ત્યાર પછી જે પરિણામ ચાલુ રહે છે એમાં પોતાનું જે મૂળ સ્વરૂપ આશ્રયભૂત પ્રયોજન સ્વરૂપ તે સ્વસ્વરૂપ એના લક્ષે સ્વરૂપનું લક્ષ રહે છે. સ્વરૂપ લક્ષમાં આવી ગયું, ઓળખાણ થતા સ્વરૂપ લક્ષમાં આવી ગયું અને એના તે સ્વરૂપના લક્ષે મુખ્ય ગુણના ખાસ પ્રકારના બે પ્રથા પડે છે. એનો એક દાખલો લીધો છે. ઉદાહરણ તરીકે જેમ કે મુમુક્ષુની ભૂમિકામાં શાસ્ત્રોનું અવગાહન અથવા અધ્યયન થાય છે. મુમુક્ષુ શાસ્ત્ર માટે ઊંડાણથી એનો વિચાર પણ કરે છે. તેમાં અનેક પડખાથી પ્રતિપાદન કરાયેલું હોય છે. શાસ્ત્ર માત્ર શાસ્ત્રકાર છે, એ વિભિન્ન પ્રકારના જીવનની યોગ્યતા જોઈને તે પ્રકારનું વર્ણન કરે છે. એમાં અનેક પ્રકારની યોગ્યતા વાળાનો વિષય આવે છે. એક જ વિષય ઉપર અનેક પડખા શાસ્ત્રકાર તો પોતાની રચનામાં આવરી લે છે. કોઈને આમ પણ હોઈ શકે, કોઈને આમ પણ થાય, કોઈને આમ પણ થાય, કોઈને આમ પણ થાય. હવે પોતાને શું થાય છે એ એમાંથી મારી યોગ્યતા કહીએ. તેમાં અનેક પડખાથી જે પ્રતિપાદન થયેલું હોય છે તે સર્વ વિશાળતા વાળા પ્રતિપાદન માંથી ગમે એટલો વિસ્તાર કર્યો હોય એના પ્રતિપાદનમાંથી પોતાના પ્રયોજન વાળા વિષયને મુખ્ય કરવામાં આવે છે. જે પોતાને લાગુ પડતું હોય ત્યાં એ જીવનો ખ્યાલ જાય છે. પ્રયોજન ભૂતનું લક્ષ થયું અને પર્યાયમાં પણ મારું પ્રયોજનની વાત ક્યાં આવે છે એ ખ્યાલ જાય છે. પોતાના પ્રયોગ સિવાયની વાત આવે જે લાગુ નથી પડતી, પ્રયોગ કરવાની જરૂર નથી એ વાત ગમ થઈ જશે. પોતે અને જે આદરવાનું છે એ વિષય એમાં પણ પર્યાયાશ્રિત શુદ્ધિનું પ્રયોજન પણ છે. એક તો પર્યાયાશ્રિત શુદ્ધિનું પણ પ્રયોજન છે કે મારી પર્યાયમાં મનતા મટવી જોઈએ, શુદ્ધિ થવી જોઈએ. તો એવા પ્રયોજનની મુખ્યતા તેની મર્યાદામાં થાય છે કે પર્યાયની એવી મુખ્યતા ન થાય કે આશ્રયભૂત જે પ્રયોજન તત્વ છે આવું સંતુલન રહે છે. આને દ્રવ્ય પર્યાય વચ્ચેનું સંતુલન કહેવામાં આવે છે. આપણે જે સંતુલનનો વિષય લીધો છે એમાં દ્રવ્યની મુખ્યતા અને પર્યાયની ગૌણતા. પણ પ્રયોજન શુદ્ધિનો વિષય હોય ત્યાં તો કે ત્યાં પર્યાયની મુખ્યતા થાય પણ એટલી હદે ન થાય કે દ્રવ્ય સ્વભાવ ગૌણ થઈ જાય, આશ્રયનો વિષય ગૌણ થઈ જાય એવું તો કદી બને નહીં. જેવું પરિણમન હોય છે એને અનુરૂપ આ પરિણમન હોય છે ત્યારે જ્ઞાન દશા પ્રગટે છે. તો જ્ઞાન દશાનું કારણ છે ને આ એક ન્યાય તો નામ દશાને અનુસરતો, એને અનુરૂપ કરીને મન છે, એના જેવી દશા છે, ફેર છે થોડો પણ એને અનુરૂપ છે, એથી વિરુદ્ધ જાતિનું નથી એમ કેવું છે. એટલે એમાં પણ પર્યાય શુદ્ધિના પ્રયોજનની મુખ્યતા તેની મર્યાદામાં થાય છે, અર્થાત તે એકદમ મર્યાદિત મને થાય છે. અર્થાત મૂળ સ્વરૂપ ગૌણ થાય તેમ તો કોઈ પડખે પણ મુખ્યતા થતી નથી. જ્ઞાની પુરુષો પ્રતિપાદીના સ્થાપનાનો કોઈ નિષેધ કરતા હોય બિલકુલ સંમત ન કરે. ભગવાનની પ્રતિમાની સ્થાપનાનો બિલકુલ નિષેધ થઈ શકે ખોટી વાત છે, ન કરાય તો કોઈ જ્ઞાનને શિખામણ આપે કા તો સ્વદ્રવ્યની વાત છે કે સ્વદ્રવ્યની વાત છે. આપનું વજન તો સ્વદ્રવ્ય ઉપર હોવું જોઈએ. આ પદ્રવ નો આગ્રહ શું કરવા રાખો છો? પદ્રવ ઉપર વજન જેવી જશે એ સંતુલન જળવાઈ ને જ્યાં થાય છે. ગમે એટલું તને વજન દેખાય તો પણ એ સંતુલન અંદરમાં જળવાઈને એ વજન જાય છે. સંતુલન કોઈને થતો નથી. આ શરીરને કે ચપ્પાને ધાર કાઢવાની હોય છે, સરાવ ઉપર ઘસીને ધાર નીકળે છે, ત્યારે સરાવ ઉપર જયારે શરીરને કે ચપ્પાને મૂકે ત્યારે જરા ભાર દે એના ઉપર સરખી રીતે ઘસાય એને ભાર, કે જે ઘસાતા અંદરથી તીખા રાખે ને એવો ભાર દે. પણ એ ધાર તપાસવા માટે એના ઉપર ઘણી સ્ત્રીને જયારે તપાસે આંગળે છે ત્યારે એવું એટલું વજન આપે જો એટલું વજન આપે તો તપાસમાં આંગળી પણ તપાઈ જાય. એ તો ખાલી ઉપર છેલ્લો સ્પર્શ કરે એની ધાર જોવા પડતો, એકદમ મૃદુ સ્પર્શ કરે ત્યારે એને ધારનો ખ્યાલ આવે કે હજી ઘીસ મારવા જેવી છે, હજી સરાણ ઉપર આને ઘસવાની જરૂર છે કે નહીં. એમ ભીષ તો ત્રિકાળી દ્રવ ઉપર જ આવે, અવસ્થા તો ફક્ત તપાસવાનો હોય છે શુદ્ધિ કેટલી થઈ અને કેટલી અશુદ્ધિ ગઈ બસ. અને એ પણ સહજ જોવાઈ જાય છે, એના માટે કેટલું બધું વજન દેવાની જરૂર પડતી નથી. કેમ કે ઉપલી સપાટી ઉપર છે. દ્રવ સ્વભાવ તો અંતર તત્વ સ્વરૂપ હોવાથી એના ઉડાણમાં જવું પડે છે, પર્યાય જો ઉપલી સપાટી ઉપર છે એટલે એ તો સહેજે સહેજે એનો ખ્યાલ આવી જ જાય છે. બહુ ખ્યાલ કરવા માટે ખાસ ઉપયોગ લેવો પડે એવું છે. એટલે એવી મુખ્યતા થતી નથી. તેવી મુખ્ય મૂળ વિષયની વહેંચણીનું કાર્ય થવાનો પ્રારંભ અહીંથી થાય છે. આ નિર્ણય થાય ત્યારથી બરાબર એની વહેંચણીનું કામ ચાલે છે. સહજ વેદજ્ઞાન છે એ નિર્ણય પછી શરૂ થાય છે. નિર્ણય પહેલા વેદજ્ઞાન શરૂ થાય છે એમાં થોડી કૃત્રિમ પ્રયત્નમાં અસર હોય છે અથવા અવકાશ હોય છે. જ્યારે અહીંયા નિર્ણય થયા પછી તો સહજ જ વેદજ્ઞાન ચાલે છે. સ્વરૂપનું લક્ષ્ય એ સ્વરૂપ નામ લક્ષણે જાણ્યું છે. પછી ગાંધીજીનો જે પત્ર આવે છે ને એમાં આત્મા શું શું છે પૂછ્યું છે ગાંધીજીએ, તો કે આત્મા જ્ઞાન લક્ષણ થી જણાય એવો એક ચૈતન્ય પદાર્થ છે કે જે જ્ઞાન લક્ષણ થી જણાય છે. સર્વ જ્ઞાનીઓ એને જ્ઞાન લક્ષણ થી જાણવા માટે કહ્યો છે એ વાત આપશો ગાંધીજી. એટલે નિષેધ એવું જે ભેદ જ્ઞાન એ સ્વરૂપ લક્ષે ચાલે છે અને એ જ નિધિનો મુખ્ય વિષય છે, કાર્ય પદ્ધતિનો એ મુખ્ય વિષય ભેદ જ્ઞાન છે. જ્ઞાનીઓ પણ ભેદ જ્ઞાન માં પરિણમન કરે છે. ક્યાં સુધી ભેદ જ્ઞાન ભાવે છે? કે જ્યાં સુધી જ્ઞાન જ્ઞાને યાવ જ્ઞાન જ્ઞાને પ્રતિષ્ઠતે, જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનમાં સ્થિર ન થઈ જાય ત્યાં સુધી ભેદ જ્ઞાન ચાલુ રહી જાય છે. સમય સારમાં રાજકારમાં બહુ સ્પષ્ટ વિષય છે ભેદ જ્ઞાન. સંવર કયો કે ધર્મ કયો? ધર્મ નું કારણ જ વેદ જ્ઞાન છે, સિદ્ધિ વાત છે. એટલે અહીંથી મુખ્યગૌણ વિષયની વહેંચણીનું કાર્ય થવાનો પ્રારંભ થાય છે અને તે ચાલુ રહે છે. અનુભવ થાય ત્યાં સુધી ચાલુ રહે છે. તેથી સત્શાસ્ત્રોમાં ખાસ પ્રેરિત વિષય જ્યાં જ્યાં આવે ત્યાં ત્યાં ધ્યાન ખેંચાય છે. પોતાના પ્રયોજનનો વિષય આવે, આશ્રયભૂત પ્રયોજનનો વિષય આવે ત્યાં ત્યાં એનું ધ્યાન ખેંચાય છે. જ્યાં જ્યાં અધ્યાત્મનો ટૂંકામાં લઈએ તો જ્યાં જ્યાં અધ્યાત્મનો વિષય આવે ત્યાં ત્યાં એ જીવનું ધ્યાન ખેંચાય છે. એનું મહત્વ એને ભાસે છે. અધ્યાત્મનો વિષયનું મહત્વ જાણ્યા વગર એમને વિચાર્યો જાય એવું બધું ઉપરથી ચાલ્યું જવાતું નથી. એટલું જ નહીં, ત્યાં રસ પણ વધે છે. એ અધ્યાત્મ પ્રકરણ જ્યાં જ્યાં ચાલે ત્યાં તો પોતાના અંદરમાં ભાવનો અધ્યાત્મ ભાવનો આવિર્ભાવ થાય, ત્યાં રસ પણ વધે છે. અને જાણવાના વિષયમાં રસ આવે કે રોકાવાનો બધું નથી. જાણવાનો વિષય જે હોય પ્રયોજન વગરનો હોય એમાં એને રસ આવે નહીં, એમાં એમનો રોકાવાનો થાય પણ નહીં. કેમ કે જ્યાં રસ આવે ત્યાં રોકાય, રસ ન આવે ત્યાં રોકાવાનું થાય.
પર્યાય શુદ્ધિ નો જેટલો વિભાગ છે એ જાણવામાં આવે.
અમુક પ્રયોજન નો વિષય શુદ્ધિ થાય, શુદ્ધિ ની વૃદ્ધિ થાય, એ મર્યાદિત પ્રયોજન નો વિષય છે. અપેક્ષિત પ્રયોજન નો જયારે ત્રિકાળી થયું તો સર્વથા પ્રયોજન વિષય છે. બે પ્રકારે પ્રયોજન નો વિષય શાસ્ત્ર ની અંદર આવે છે. એટલે એમ કે છે કે શ્રવણ કરવું હોય કે શાસ્ત્ર વાંચન કરવું હોય ત્યારે બે જ વાત શ્રવણ કરવા જેવી છે કે વાંચન કરવા. એક સત સ્વરૂપ અને એક સત સ્વરૂપ પ્રાપ્તિનો ઉપાય, બસ. બાકી બધી વાત ગમતામાં લઈ જવી. પોતાના દોષનું ધ્યાન લાગુ પડતો વિષય આવે કે પોતાને જે પ્રકારનો દોષ થઈને પ્રતિબંધ થતો હોય તો એ શુદ્ધિની વૃદ્ધિમાં દોષ કાળવો એ પડખું હોવાથી અશુદ્ધિનો નાશ. શુદ્ધિની વૃદ્ધિ એટલે અશુદ્ધિનો નાશ. ત્યાં એ પોતાને પ્રયોગ બુદ્ધ ગણે છે. આમ આવે છે યોગ વાશિષ્ઠમાં વાત આવે છે. સારી વાત ખેંચે છે જેને લખ્યું છે. શાંતિનું કારણ શું? ચિત્ત શાંતિ નો ઉપાય નામનું પ્રકરણ છે. મન ની શાંતિ નો ઉપાય નું પ્રકરણ છે. શાંતિ નો ઉપાય કેવું પ્રતિપક્ષ લીધો છે કે જે કોઈ જીવને દોષ થાય છે તે અશાંતિ નું કારણ છે. એ દોષ પોતાનો દોષ પોતે ન જાણે ત્યાં સુધી એ દોષથી પાછા વળવાનો ઉપશમ થાય અને ત્યાં સુધી શાંતિ પણ થાય. ત્યાં સુધી તો બુદ્ધિપૂર્વકનો વિષય થાય છે. એ લોકોના શાસ્ત્રમાં પણ બુદ્ધિપૂર્વકનો વિષય વિચારે છે. જે જીવ પોતાનો દોષ ન જોવે એને તો ચિત્ત શાંતિ થવાનો ઉપાય જ નથી એમ કહે છે. અશાંતિ નું કારણ તો દોષ છે. શાંતિ અશાંતિ તો પ્રતિપક્ષ માં છે. એને તો બરાબર સમજવી જોઈએ. એટલે અપ્રયોજન ભૂત વિષયમાં રસ આવતો નથી. પ્રાય સામાન્ય જીજ્ઞાસુને અપ્રયોજન ભૂત જાણવાના વિષયમાં રસ આવે છે. આવી પરિસ્થિતિ ન હોય ત્યારે મોક્ષમાં જે સામાન્ય જીજ્ઞાસુ જેવો છે એને તો અપ્રયોજન વિશે જાણવામાં પણ રસ આવે છે. એવા ઘણા અપ્રયોજન વિશે તો શાસ્ત્રમાં આવે છે, એમાં એને રસ આવે. કર્મયોગના વિશે આવે છે. અનેક જાતના કર્મની આવી પ્રકૃતિ હોય ને એમાં કર્મ ફળાન દે કે નહીં, ફળાન કરે કે નહીં, આમ કરે કેટલી જાત, એમાં એને એકદમ શક્તિ રહેલી છે. પરિણામના રસમાં શક્તિ રહેલી છે ત્યાં વપરાય. તેવું અયથાર્થ જ્ઞાનની વૃત્તિ વાળો કાર્ય ન થાય એ પણ નાનો પર્યાય છે. અપ્રયોજન ભૂત વિષયમાં જાણવામાં રોકાય એ જ્ઞાનનો પર્યાય છે. તો કે એવું અયથાર્થ જ્ઞાનની પ્રવૃત્તિ વાળું કાર્ય ન થાય તે પણ અહિતથી બચવાનો પ્રકાર છે. એમાં અહિતથી બચવાની વાત છે. પ્રયોજન ભૂત વિષયને ચૂકી જાય એ પ્રકારનું આવરણ આવે એને, નહી તો કોઈ બીજી રીતે વિચારીએ તો અમે તો અપ્રયોજન ભૂત ઘણું વાંચ્યું, કેટલાય પુસ્તકો વાંચ્યા, અમારું જે અપ્રયોજન ભૂત વિષયમાં રસ લેવા વાળું જ્ઞાન છે તે પ્રયોજન ભૂત વિષયને ચૂકી જાય છે એ જાતનું એને આવરણ આવે છે. આમ એને બદલું દેખાય, ઉગાડ વધે પણ એ બધો પરલક્ષી ઉગાડ છે. ખરેખર તો જ્ઞાન અવરાણ છે. એમ તો આ ઉપવાસ કરે ધર્મ બુદ્ધિ તો ચારિત્ર મંદ થાય, અને ધર્મ બુદ્ધિ જે ધર્મ માને કરે એટલે દર્શન મો તીવ્ર થાય. ચારિત્ર મો ઘટે અને દર્શન મો વધે. નુકસાન થયું કે લાભ થયું?
મોટું નુકસાન.
જ્ઞાનમાં એમ થાય છે, ચારિત્રમાં એમ થાય છે. ભૂલ કરે ત્યારે એમ થાય. અને આથી તો લોકો ભૂલ થાય છે ધર્મના ક્ષેત્રમાં. તમારું જ્ઞાન લીધું એમ કે મેં જ્ઞાન નથી લીધું.
ઉગાડ
વધવાનું દર્શનનું એ ઉગાડ વધ્યામાં આમ પણ થયું તો દર્શનનું તીવ્ર થશે તો પ્રયોજન ભૂલ ચૂકી જશે. ખરેખર નામ પીડાનું છે, ત્યાં ઉગડ્યું નથી પણ પીડાનું. જેમ કે મોક્ષ માર્ગ પ્રકાશક એમ કે છે સામાન્ય છે, વિશેષ બળવાન છે. એટલે શું, કોઈ માણસ ને શાસ્ત્ર નું સામાન્ય જ્ઞાન હોય અને કોઈને શાસ્ત્ર નું વિશેષ જ્ઞાન હોય, મતલબ જ્ઞાન હોય, તો વિશેષ જ્ઞાન માં બળવાન જ્ઞાન ત્યાં કીધું છે. કેમ તો સામાન્ય વાળો શું છે, એને તો ઓછું જાણવાનું છે, એટલે કોઈ વધારે તર્ક વાળા માણસ શું છે વિશેષ, એને કોઈ અંદર વિચલિત કરી દે. માટે એમ કે સામાન્ય કરતા જ્ઞાન વિશેષ હોય તો સારું. શાસ્ત્ર નું જ્ઞાન સામાન્ય હોય તો ઓછું હોય એના કરતા વધારે હોય તે સારું. આવું ત્યાં એક વાત ચાલી છે, સાથે સાથે દલીલ પણ પોતે કરે કે તું શાસ્ત્ર વાંચન કરી શકે તો કસાય પણ મંદ રહેશે. પણ એ કોની અપેક્ષા એ વાત છે કે જીવ સંસારના કાર્યો કરે છે ત્યારે કશાય તીવ્ર થાય છે અને ત્યારે એનું જ્ઞાન વધારે હોય છે, તો એના કરતા એમ કહેશે કે તારું શાસ્ત્ર જ્ઞાન વધશે અને તારું જ્ઞાન પણ ખીલશે એટલે જ્ઞાનાવરણીનો શોષણ પણ તને થશે. ત્યાં એ દલીલ કરે છે પોતે કે તમે જ્ઞાનાવરણ શાસ્ત્ર વાંચતા તને જ્ઞાનાવરણીનો શોષણ થશે, એટલો લાભ થશે, કશાય મન થાય, જ્ઞાનાવરણીનો શોષણ થાય. વાત સાચી છે પણ આ એક અમુક લેવલ આવા જે વચનો છે અને બીજા જે વચનો છે એમાં કથન શું છે, સ્થૂળ કથન શું છે એની તુલના કરતા આવડવી છે. કે જ્યારે શાસ્ત્ર વાંચવાની વાત કરે છે ત્યારે આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી વાત કરવી હોય ત્યારે એમ કે તારા પ્રયોજનભૂત વિષય ઉપર તું લક્ષ આપજે અને અપ્રયોજનભૂત વિષય ઉપર તું લક્ષ આપીશ નહીં. એ સૂક્ષ્મ વિષય છે, એ જ બાબતમાં શાસ્ત્ર નહીં વાંચનની જ બાબત છે પણ એનો એ વિષય સૂક્ષ્મ છે. ઓલો સ્થૂળ કેમ છે કે જો એ શાસ્ત્ર ના વાંચે તો બીજો નુકસાન તો કર્યા વગર રહેવાનો નથી, કાં તો કોકના ઘરે જઈને બેસે અને દુનિયાની પંચાત કરશે, કાં તો બે જણ પોતાના ઘરે ન કરશે પંચાયત શરૂ કરશે. શું બાકી પંચાયત કરે દુનિયા આખી ની, પછી એમાં અમેરિકા હોય કે ઈરાન હોય, શું તો એમાં તો જ્ઞાનને આવરણ થવાનું છે, એના કરતા અહીંયા ઓછું થવાનું છે. પણ એ જગ્યાએ કોઈ આવે જયારે શાસ્ત્ર વાંચવા આવે તો હવે દુનિયાની આ માથાકૂટમાં નથી ઉતરવું, શાસ્ત્ર વાંચવામાં રોકાય છે ત્યારે એને કેવું પડે. ભાઈ તમે શાસ્ત્ર વાંચવાનું કીધું તો એ વાત સાચી, પણ એ વખતે તને એ વાતનો ખ્યાલ ન આવે એટલે નહોતી કરી, હવે તને આ વાતનો ખ્યાલ આવશે વાંચે છે એટલે કીધું. એમાં પણ ઘણી વાતો તારે કામની છે અને ઘણી વાતો તારે નકામી છે, એની વહેંચણી તું પોતા શીખજે. જો એની વહેંચણી નહીં કરે તો પાછું તને જેમ નુકસાન થતું હતું એ નુકસાન શાસ્ત્ર વાંચવાનું પણ ચાલુ થઈ જશે. એ રીતે જયારે આગળ આવે છે ત્યારે એને આગળ આગળની સૂચનાઓ આપવામાં આવે.
ઇધરમાં કે આત્મ ચર્ચામાં મતલબ સ્થિર ભાઈ સ્થિર એની ભૂમિકા પ્રમાણે પ્રયોજન ભૂત ક્યાં વિશે છે, જ્ઞાનનો વિષય ક્યાં છે,
ખ્યાલ
નથી પણ જે જીવ શાસ્ત્ર વાંચવાની જેને એલર્જી છે, જેને શાસ્ત્ર વાંચવું ગમતું નથી અને શાસ્ત્ર વાંચન નો જે નિષેધ ક્રિયા કરે છે, એવા જીવની સામે કરી છે. એટલે અપેક્ષિત વાત છે, મર્યાદિત વાત છે, એટલે વાંચવાનું છે. સીઝન પસાર થયું હોય છે એટલે અનેક પ્રકારના એની અંદર હવાની અંદર જીવો થતા હોય છે, એટલે આપણા મનુષ્યની તંદુરસ્તી જાળવવા માટે આ બધી તમારે ઘણા તો ભૂલી ગયા છે. શોખ નું બધું ચાલે છે, શોખ
આપણે
એમાં જ હતા ને એક વાત, આ ઉપર ધ્યાન નહોતું ગયું કે આપણાનું હિત શું હિત શું, ત્યાં સુધી આપણે એ જ કર્યું છે. એટલે જ ખ્યાલ છે ને કેવા પરિણામ થાય છે. ખબર હશે મેં મોટો વાત કર્યો, બધાથી મારો વાત છોટો વાત જીવને અહમ ક્યાં પોષું એ ક્યાં લેવા જાવ છે, જે પ્રવૃત્તિ કરે એમાં એને અહમ પણ, જે પ્રવૃત્તિ કરે એમાં કેવી ગતિ મળે, કેવું આયુષ બંધાય, કેટલામાં સ્વર્ગે જાય, કેટલામાં જાય, એ બધું જુદા 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 પ્રકારે એ રીતે કર્મ ને કર્મ ફળ ને એ બધું ફળ જાણવા ને બાપ ના ફળ જાણવા ને એની અંદર રસ પડી જાય છે.
વિશેષ શાસ્ત્ર ધ્યાન એનું હોય તો પોતાને એનો રસ નો આવિર્ભાવ અંદર થી રસ નો આવિર્ભાવ
થાય. જ્ઞાની ને તો ખરું જ્ઞાન એ છે કે જેટલું પોતામાં પોતાનો જ્ઞાન સ્વભાવનો રસ લે જ્ઞાન, એટલું જ્ઞાન છે. પછી સિદ્ધું કામ ન થતું હોય તો શાસ્ત્રનું માધ્યમ આવવામાં વૃત્તિ હેતુ હોય છે, પણ વૃત્તિ ઘણા વિકલ્પો વાળી થાય, ઘણા ભંગ ભેદો ને વિકલ્પો ની અંદર જ્ઞાન નો પ્રવૃત્તિ વધે, એને જ્ઞાની ઈષ્ટ માનતા નથી, એવી વિશ્વાસ જ્ઞાની ઈચ્છતા નથી. પણ પોતાનું જે જ્ઞાન રસ છે એ વધારે ગાઢ થાય, આત્મરસ વધારે ગાઢ થાય, એના નિમિત્તે એવા અધ્યાત્મ રસના જે શાસ્ત્રો છે એ શાસ્ત્રોને નિમિત્ત તરીકે પોતાના આત્મરસની વૃદ્ધિ કરે છે. એટલે એમાં બે પ્રકાર થઈ ગયા, એક તો આત્મરસને વૃદ્ધિ કરવાનો અને એક ઘણા પડખેથી જાણવાનો. ઘણા પડખાને જાણવાનો જ્ઞાનીને રસ નથી, ભંગ ભેદનો એને રસ નથી. ઘણા ભેદ પ્રભેદો સ્વરૂપ જ્ઞાનનો શક્તિ વિશે એમાં વ્યક્તિગત વાત જુદી જુદી છે. જે જ્ઞાનીને ઉઘાડ ઘણો જ હોય સ્વતઃ જ, સાધારણ બુદ્ધિ વાળાનો એમાં પ્રવેશ થાય એવું, કેમ કે ગણિત બહુ મોટું છે અનેક પ્રકારે. એટલે એવા જે સમર્થ પુરુષો હોય છે એને નુકસાન નથી થતું. તુલસીદાસજી કહે સમર્થ બહુ નહીં દોષ ગુસાય છે, બીજી રીતે લીધું પ્રતિષ્ઠા હાનિ નથી થતી. કોઈ એના દોષ થઈ જાય તો ભાઈ તો પૈસા વાળો માણસ છે એને કોઈ નહીં કહે, સમર્થ કોઈ નહીં દોષ. પછી એ લોકો માં થતું મૂળ વાત બીજી છે કે જે સમર્થ પુરુષો હોય છે એનું જ્ઞાન અપ્રયોજન વિષયની અંદર જાય તો પણ એને એ જ્ઞાનથી નુકસાન થતું, વર્તમાન દશામાં હાનિ નથી. પણ એટલી વાત તો ચોક્કસ છે કે જે તીવ્ર ગતિથી એમને આગળ વધવું જોઈએ એ તીવ્ર ગતિથી આગળ વધે. સુગાનીજીના શબ્દોમાં કહીએ તો કે મોક્ષ માર્ગી ધર્માત્માઓમાં પણ શાસ્ત્રમાં રોકાતા રોકાતા જે મોક્ષમાં જાય છે એવા ધર્માત્માઓની સંખ્યા વધારે હોય છે, અને સ્વરૂપમાં બહુ સંક્ષેપ વૃત્તિ કરીને સ્વરૂપમાં ડૂબેલા રહીએ એવા તીવ્ર પુરુષાર્થવા ધર્માત્માઓની સંખ્યા મોક્ષ માર્ગી જીવોમાં અલ્પ હોય છે. એમ મોક્ષ માર્ગી જીવોમાં પણ બે પ્રકાર મળે છે. એટલે અનુમોદન કરવા જેવું તો એ છે કે જે આત્મરસ વૃદ્ધિ કરે છે એ જ અનુમોદન કરવા જેવું છે. જેને ઉપરની રુચિ ઉગાડવી હોય એ પછી બાંધ પકડે. જો વિસેન સ્વામીએ ધવળના કેટલા ભાગ લખ્યા, એક એક કર્મની પ્રકૃતિના હાથમાં લઈએ તો એની અલ્પતા અને એની બહુતા, અલ્પ બહુત્વના બોલ જોવો એમની દશામાં નુકસાન નથી થતું. એટલો જ પુરુષાર્થ એમનો આત્મામાં જાય તો કેવું જ્ઞાન લઈ ગયું. સ્મૃતિ સ્મરણ શક્તિ વક્તૃત્વ શક્તિ લેખન શક્તિ ઘટી ગઈ છે અમારી એમ કે છે ગાંધીજી કે તમને જવાબ નહોતો લખવાનું કારણ કે વૈરાગ્યથી ચિત્ત એટલું બધું રંગાયેલું હતું કે કોઈ કામમાં પ્રવૃત્તિ કરવાનું મન જ થાય અને ધંધાકીય પ્રવૃત્તિ કરે તો વૈરાગ વધે આ બાજુ એમ ધંધાની પ્રવૃત્તિ કરવી પડે તો વૈરાગ વધે એ વૈરાગમાં નિમિત પડતી હતી એટલે પછી નવરા પડે તો કોઈને કાગળ લખવાનું મન ન થાય એટલો બધો વૈરાગ લીધો હોય કે કોઈને જવાબ દેવાનું મન ન થાય એવી પડતી લાઈન પકડી છે એક અવતારી છે ને ઘણું કરીને સામાન્ય જિજ્ઞાસુને અપ્રયોજનભૂત વિષય જાણવામાં રસ આવે છે અને તેથી તેની શક્તિ અને સમયનો ત્યાં વ્યય થાય છે તેનું અયથાર્થ જ્ઞાનની વૃત્તિવાળો કાર્ય ન થાય તે પણ અહીંથી જ બચવાનો પ્રકાર છે જો કે સર્વસમની છર્મસ્થ જીવોને મુખ્ય ગુણ કોને થાય મન બાળા પ્રાણીને થાય અમુક વાત મનમાં રહી ગૌણ પણ બાકી મુખ્ય થાય એટલે બધા સંઘની છન્મસ્ત જીવોને પરિણામમાં મુખ્ય ગુણ રૂપ પરિણામ સરળપણે થાય જ છે એ લૌકિક વિષયની અંદર થાય કે અનેક વાતો ખ્યાલમાં આવે છે પણ પોતાને જ્યાં પ્રયોજન પાસે છે એને મુખ્ય કરે છે બાકીનું બધું ગૌણ રાખે છે નાયક સ્વરૂપની મુખ્યતા વાળો નિર્ણય વર્તતો હોવાથી અનાદિની રાગની મુખ્યતા થતી હતી તે હવે થતી મુખ્ય વેચણી અહીંયા ભેદ જ્ઞાન નહીં થઈ ગઈ સ્વરૂપ મુખ્ય અને રાગ સર્વશક્તિ લાગે તેવો નિયમ છે આ વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે જેની મુખ્યતા કરવામાં આવે એને ત્યાં જીવની શક્તિનો પ્રયોગ થાય અને સર્વ શક્તિ લાગે વધુ શક્તિ ત્યાં જ લાગે મુખ્યતા હોય તે નિયમ છે એટલે સિદ્ધાંત છે તદનુસાર જ્ઞાનની મુખ્યતા વાળું આ પરિણામ થયું હોવાથી એ જ રીતે આ જ્ઞાનની મુખ્યતા વાળું પરિણામ થયું હોવાથી ઉક્ત નિર્ણયની સફળતા થયા વિના રહેતી નથી આ નિર્ણય વાળો જીવ શા માટે અનુભવ સુધી પહોંચે છે એનું આ કારણ છે કે જ્યાં નાયક અનુસાર મુખ્યતાનું પરિણામ થઈ ગયું એટલે એ નાયકની અંદર પહોંચ્યા વિના રહેશે નહીં કેમકે શક્તિ બધી નાયક ઉપર લાગે છે પુરુષાર્થ બધો નાયક ઉપર આવી ગયો આવું પરિણામ સ્વરૂપ નિશ્ચયવાળા જીવને સહજ જ થયા કરે છે અહીંયા સહજતા આવી એ પ્રયોજનભૂત વિષય અને પ્રયોજનને અનુસરીને પુરુષાર્થનો વિષય એ ત્રીજા પ્રકારનો ફેરફાર થયો ચોથા પ્રકારનો ફેરફાર વળી જ્ઞાન લક્ષણથી નાયક સ્વભાવનો નિર્ણય થાય છે તેમાં લક્ષણ પ્રગટ પર્યાયમાં હોવા છતાં પર્યાયત્વ લક્ષણ આવે, લક્ષણ શબ્દ ને કાઢી નિષ્ફળ, પર્યાયપણું લક્ષમાં રહેતું નથી, પરંતુ લક્ષમાં નાયક સ્વભાવ રહે છે. નિર્ણય જે લક્ષણથી થાય છે એ પર્યાયના સંલક્ષણ, જેનાથી નિર્ણય થાય છે એ લક્ષમાં ન રહીએ, જેનો નિર્ણય થાય છે તે લક્ષમાં રહીએ છીએ, એમ કહેવું છે. આવી ઓટોમેટિક પરિસ્થિતિ ઉભી થાય છે. બીજનો ચંદ્ર આંગળે છે દેખાડે, બીજનો ચંદ્ર એકદમ પાતળી લીટી જેવો હોય તો આંગળે છે દેખાડે, તો આ બાજુ ઉગ્રેલો છે દેખાય છે. આંગળી દ્વારા એ ચંદ્ર ઉપર જોવે છે, આંગળી દ્વારા જોવે છે ચંદ્ર ઉપર, ત્યારે ચંદ્રને જયારે જોઈ લઈએ કે અહીંયા ચંદ્ર છે, ત્યારે આંગળી ઉપર જોવાનું છૂટી જાય છે. ચંદ્રને જોવા માટે આંગળીના દિશામાં જોવા માટે આંગળી સામે જોવું અનિવાર્ય છે, પણ ચંદ્ર જોતા આંગળીને જોવાનું છૂટી જાય, આ બધું કુદરતી છે. એમ લક્ષણ વિના લક્ષ પકડાય નહીં, અને લક્ષ પકડાય તો લક્ષણ છૂટી ગયા વગર ઓટોમેટિક છે. પર્યાયપણું લક્ષમાં છે, સ્વભાવ ક્યાં છે? પર્યાયમાં પ્રગટ લક્ષણ, પર્યાય પ્રગટ પર્યાયમાં હોવા છતાં પર્યાયપણું લક્ષમાં રહેતું નથી, લક્ષમાત્માનો સ્વભાવ થાય ત્યારે પર્યાયપણું લક્ષમાં રહે નહીં, ભલે પર્યાયમાં સ્વભાવ હોય તો, પરંતુ લક્ષમાં જ્ઞાન સ્વભાવ રહે છે. અર્થાત લક્ષણ પૂર્વક લક્ષણો નિર્ણય થવા છતાં લક્ષણ ગૌણ થઈ જાય છે અને લક્ષ મુખ્ય થઈ જાય છે. આપણે આગળ ચર્ચા કરી લીધી છે. અર્થાત લક્ષ્યભૂત જે આત્મ તત્વ એનું લક્ષ રહે છે, લક્ષણનું લક્ષ રહે છે, લક્ષણનું લક્ષ રહેતો નથી. લક્ષણ તો નામ પર્યાય છે, એનું કઈ લક્ષ રહેતો નથી. એમ સીધું સ્વભાવ પર વ્યુ જવાય છે, લક્ષણ ઉપરથી લક્ષણરૂપ જે સ્વભાવ એના ઉપર ચાલુ જ જવાય, આ પદ્ધતિ છે. તેમજ વસ્તુની ઓળખાણ થતા, મૂળ લક્ષ્યભૂત વસ્તુની ઓળખાણ થતા લક્ષ્યલક્ષણનો ભેદ પણ અસ્ત થઈ જાય છે. આ પણ એક વિશેષ વાત છે. ભગવાન અમૃતચંદ્રાચાર્ય લક્ષ્યલક્ષણની ચર્ચામાં કરી ત્યારે પોતે પ્રશ્ન ઉઠાવ્યો કે લક્ષણ ને લક્ષ્યનો ભેદ તમે શા માટે કરો છો? તો કે એ તો તને સમજાવવા માટે કહીએ છીએ લક્ષ્યલક્ષણનો ભેદ ખરેખર, કેમ કે એ પ્રસિદ્ધ છે, લક્ષણ પ્રસિદ્ધ છે અને લક્ષ્ય છે તે પ્રસાદ્યમાન છે. પ્રસિદ્ધ દ્વારા પ્રસાદ્યમાન થતું એવું છે, પણ ખરેખર બે વચ્ચે અમને તો ભેદ હવે ભાસતો નથી. ઓળખાણ થઈ ગઈ અને ભેદ ભાસતો નથી, ઓળખાણ નથી થઈ અને ઓળખાણ કરાવવા માટે ભેદ થી એને સમજાવવામાં આવે છે. એ રીતે જવાબ દીધો છે. એટલે અહીંયા એ વાત લીધી છે કે વસ્તુની ઓળખાણ થતા લક્ષ્ય અને લક્ષણનો ભેદ પણ જ્ઞાનમાંથી અસ્ત થઈ જાય, અને આખી વસ્તુ ટકીને પરિણમી રહી છે. હીરો ચમક ચમક થાય છે, એમાં આખો હીરો હીરાપણે રહી અને ચમકનો ઉપકાર દે થાય છે, ઉપજે છે બંધ થાય છે, ઉપજે છે બંધ થાય છે, એમ ચમક 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 ચમક. ટ્યુબલાઇટ ની જેમ નથી કે એમને ચમકે છે, હીરો તો ચમક ચમક થાય છે, તો એનો જે ઉત્પાદ લઈ લેવો છે હીરો ચમકે છે એમ કહેવાય છે. હીરાના જ્ઞાન પૂર્વક ચમકનું જ્ઞાન થાય છે. એમ આખી વસ્તુ પ્રતિ પરિણમી રહી છે, તેમાં જ્ઞાન લક્ષ્મીમંત પોતાનું સ્વરૂપ છે એમ જણાય છે. જ્ઞાન લક્ષ્મીમંત પોતાનું સ્વરૂપ છે કે જે લક્ષણ લક્ષ્યથી અભેદ છે, એવું જે લક્ષણ તે લક્ષ્યથી અભેદ છે તેમ સમજાય છે. અને આયા પ્રમાણ જ્ઞાનનો વિષય આવી ગયો. આખી સ્મૃતિને પ્રણમી રહી છે, એમાં ટકવાળું વસ્તુ પણ આવી, પરિણામવાળું પણ આવ્યું, તો પ્રમાણ જ્ઞાનનો વિષય અહીંયા પહેલા વહેલા આવી ગયો. ગુરુ જે અનુભવ છે તે અધ્યાત્મ પ્રમાણ છે, આગળ પ્રમાણે આવી ગયું. સામાન્ય વિશેષ દૂર ટકીને વસ્તુ પર આવી નિર્ણયના કામ માટે સ્વરૂપ નિર્ણય માટે બંધારણની ભૂલ થતી નથી એમ મારે કહેવું છે. લક્ષણથી લક્ષ્ય ઓળખનારને વસ્તુના સ્વરૂપના બંધારણની ભૂલ થતી નથી. એટલે બંધારણની ભૂલથી જે ગ્રહિત થાય છે ભલે દ્રવગુણ પર્યાયને ન શીખ્યો હોય, દ્રવગુણ પર્યાયનો ક્લાસ ન ભણ્યા હોય, પણ એને વસ્તુ ટકીને પરિણમે છે એ નિર્ણયમાં આવે છે. એટલે એને વસ્તુના બંધારણ સંબંધે ક્રાંતિ થતી નથી કે એને બીજી કલ્પના થતી નથી કે જેથી ગ્રહિત નથી આપવાનો પ્રસંગ ઉભો. વિષયમાં દ્રવગુણ પર્યાયમાં તો વિદ્વાનો પણ થાય છે, આ ગોથું ન ખાય. જેને સ્વરૂપ નિર્ણય થાય એ ગોથું ખાય ને એને પ્રેરણ છે. એ પ્રકારે ઉમદે છે. આમ સંક્ષેપમાં એ વાત થઈ ગયેલી છે કે આખી વસ્તુ ટકીને પરિણમી રહી છે એવું પોતાનું જ્ઞાન લક્ષણનું સ્વરૂપ જણાય છે અને લક્ષ્ય લક્ષણનો ભેદ અસ્ત નિરસ્ત થઈ જાય છે. પણ એમાં પ્રમાણ જ્ઞાનનું જ્ઞાન પ્રમાણનું જ્ઞાન અહીંયા થઈ જાય છે એ વાત અહીંયા ગર્ભિત છે. પાંચમો ફેરફાર છે એ નિર્વિકલતા ઉપરનો ફેરફાર છે. સ્વરૂપ નિર્વિકલ્પ છે અને અનુભવ પણ નિર્વિકલ્પ છે. તો અહીંયા એની નિર્ણય થયો સ્વવિકલ્પ દિશામાં એની સુસંગતતા શું છે? નિર્વિકલ્પ અનુભવ અને નિર્વિકલ્પ નાયક તત્વ નિર્ણય સાથે શું સંબંધ છે? નિર્ણય તો સ્વવિકલ્પ દિશામાં છે એની ચર્ચા કે આવો સ્વરૂપનો નિશ્ચય સ્વવિકલ્પ જ્ઞાનની દશામાં થાય. સ્વરૂપનો નિશ્ચય ક્યારે થયો? નિશ્ચય થાય ત્યારે કઈ નિર્વિકલ્પ નથી થયો. મોક્ષને સ્વવિકલ્પ જ્ઞાનની દશામાં નિશ્ચય થયો. પરંતુ જેનો સ્વપણે નિશ્ચય થયો છે, જે નિશ્ચય થયો છે પોતાનો સ્વરૂપ છે અને પોતાપણે નિશ્ચય થયો છે, થર્ડ પર્સનનો નથી થયો, નિશ્ચય થયો છે તો ફર્સ્ટ પર્સન પોતે છે. તે તત્વ વિકલ્પ રહિત પોતે, તે તત્વ એટલે પોતે વિકલ્પ રહિત ભેદ રહિત અથવા નિર્વિકલ્પ સ્વરૂપ હોવાથી નિર્ણય થનાર રૂપે નિર્વિકલ્પતા નો કાળ પાકી ગયો છે. દેહ મુમુક્ષુ જીવને અંતરમાં પોતાનું નિર્વિકલ્પ સ્વરૂપ પ્રતિભાસે, પોતા સ્વરૂપે એની અવસ્થાનો નિર્વિકલ્પતા નો કાળ પાકી ગયો એમ કે છે. આ વિષય કર્તાકર્મ અધિકારની 73મી ગાથામાં શીઘ્રપણે વિકલ્પને ભમી નાખશે. એ વાત લીધી છે ત્યાંના ચર્ચા કરી છે. જેને નિર્વિકલ્પ તત્વ નો નિર્ણય થયો એને નિર્વિકલ્પતા નો કાળ પાકી ગયો. હવે એ સવિકલ્પ દશામાં નહીં વધારે, તેથી તે હવે વિકલ્પ માં અટકશે. મારું સ્વરૂપ નિર્વિકલ્પ છે, પ્રત્યક્ષ નિર્વિકલ્પ છે, નિર્વિકલ્પ ને પ્રત્યક્ષ છે, એ વિકલ્પ માં હવે અટકવાનો નથી, રોકાવાનો નથી, અટકવાનો પણ નથી. તે વિકલ્પ માં અટકશે નહીં. નિર્વિકલ્પ સ્વભાવમાં હું પણ આના જોરમાં હું આવો છું એમ જોર આવે છે. આવો નિર્વિકલ્પ એવો વિકલ્પ પણ નહીં, નિર્વિકલ્પ નો પણ વિકલ્પ નહીં. શું એમ અત્યારે હું માણસ તો માણસ નો વિકલ્પ છે
નહીં,
હું ફલાણો માણસ એનો કઈ વિકલ્પ છે હું આવો એમ જ છે. હું તો આવો જેવો પોતાને બનતો છે એવો એમ જેને ભાષો નિર્વિકલ્પ ગણે એ વિકલ્પ નિર્વિકલ્પ નો પણ એ વિકલ્પ કરતો નથી. એવો હું
આ જોર આવે છે વિકલ્પવાદી દશામાં,
વિકલ્પવાદી દશામાં જોર આવે છે, છતાં એ જોર વિકલ્પ ઉપર નથી જતો. શું નિર્વિકલ્પ સ્વરૂપ ઉપર નો જોર છે, માટે વિકલ્પ તૂટી જશે. જો વિકલ્પ ઉપર નો જોર હોય તો વિકલ્પ વધી જાય. શાસ્ત્ર માનનારા જીવો બે પ્રકાર છે. કેટલાક જીવો શાસ્ત્ર વાંચી વાંચીને વિકલ્પ વધારી દે છે, કેમ કે એનું જોર નિર્વિકલ્પ સ્વભાવ પર જતું નથી, એટલે એના વિકલ્પ બધેગત થઈ એવો ગૂંચવા છે, એવો ગૂંચવા છે કે ગૂંચવાયા જ કરશે. પણ જેનું જોર નિર્વિકલ્પ સ્વભાવ પર છે એના વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ દશામાં આવશે, એને વિકલ્પ બધા ટકી નહીં શકે, તૂટી જ જશે એ વિકલ્પ. એની બહુ સરસ અહીંયા ચર્ચા કરી છે. એમાં જે ચોતરની ગાથાનો જે વિષય છે એ બહુ સરસ એવો છે. એની જેને નેચરાલિટી કહેવામાં આવે છે, કુદરતી પ્રક્રિયા, નિર્ણયની ભૂમિકા પછી થતી જે નિર્વિકલ્પ દશાની જે કુદરતી પ્રક્રિયા એવી વાત લીધી છે. જે ગમન શબ્દ લીધો છે કે વિકલ્પને ગમી નાખે છે એમાંથી એ વાત લીધી છે. જેમ કોઈ માણસ વધારે પડતું ખાઈ લે અતિ આહાર એની ભોજનીમાં પચાવવાની શક્તિ હોય એના કરતા વધારે સ્વાદ સારો લાગે દૂધ પાક ભાવી જાય, 400 ગ્રામ 500 ગ્રામ પચાવવાનું હોય પણ ખાઈ જાય 1 કિલો 1.5 કિલો 1.5 કિલો જેવું પેટ ના પાડે પણ મોઢું ના પાડે નહીં, એટલે દાબે રાખે જીભ ના પડે પછી શું થાય એનું અંદર ઝેર થઈ જાય. એમાંથી ઝેરની ઉત્પત્તિ અને એ ઝેર છે એ શરીર ઘંઘરતું નથી એટલે બહાર ફેંકે, એવું બહાર ફેંકે જોર થી એને કોઈ રોકી રોકી રોક્યો રોકી શકાય એને. એમ હોય કે બહુ દૂર પર ભાઈઓ તમે મારે હવે પેટમાંથી બહાર ફેંકવો નથી પણ એમને ચાલે ને ઉલા બહાર નાખે ફેંકે, નજીકમાં કોઈ હોય તો એના ઉપર જાય એવી રીતે જોરથી બહાર ફેંકાય છે. આ વિકલ્પ દશા જેને નિર્વિકલ્પ સ્વરૂપનું ભાવ વાસન આવે એના વિકલ્પની આ દશા એને વિકલ્પ રાખવો ચાલતો રહેશે એ પરિસ્થિતિ ઊભી થાય છે, કુદરતી પરિસ્થિતિ. એ વિશે છે. સ્વભાવના જોરમાં તે સર્વ વિકલ્પોને ભૂમી નાખશે, બધા વિકલ્પને એ ભૂમી નાખશે, ભૂમી કરી નાખશે, એવી રીતે ફેંકાશે. આમ તો નિર્વિકલ્પ દશામાં ઉત્પન્ન થતા નથી, પણ એને બંધ કરી દીધા, એને ટાળી નાખ્યા, એને ફેંકી દીધા, સમજાવવાની ભાષા છે. પણ મૂળ તો ઉત્પન્ન નથી. અર્થાત તે જીવનું નિર્વિકલ્પ સ્વભાવના જોરવાળો પુરુષાર્થ કદાકાર પરિણામ થઈ જાય તેટલી ઉગ્રતા ધારણ કરશે જ. કેમ છે ગમન કરવામાં, વિકલ્પમાં ગમન કરવામાં શું કહેવું છે કે એ જીવનો નિર્વિકલ્પ સ્વભાવના જોરવાળો હું સ્વરૂપે કરીને નિર્વિકલ્પ છું એવું એવું ભીસ આવે છે, પુરુષાર્થ એવી ભીસ આવે છે ભાવના, એ તદાકાર આખું એવો નિર્ણય નથી કે મને ખબર છે કે આત્મા તો નિર્વિકલ્પ છે, પણ હવે મારો પુરુષાર્થ નથી ઉપડતો. હું જાણું છું કે આત્મા તો નિર્વિકલ્પ સ્વરૂપે છે, પણ મારો પુરુષાર્થ ઉપડતો નથી એટલે નિર્વિકલ્પ થપાત થવા એને જાણ્યું ફાણ્યું છે, એને નિર્ણય નથી કહેતા, એને કોઈ અન્ય તત્વને જાણ્યું છે, કોઈ બીજા આત્માને એની કલ્પના કરી છે, પોતાના આત્માને નિર્વિકલ્પ જાણે તો આ પ્રકારની પુરુષાર્થની ઉગ્રતા આવ્યા વિના અર્થાત પુરુષાર્થ હોય તો રોકાય નહીં એમ કહેવું છે. આ માણસને એવું દુઃખ બને છે, દુઃખનો તો પછી રડવાનું રોકી શકે છે? બધા સમજાવે ભાઈ તમે તો દયા છો, સાણા છો, સમજદાર છો, હિંમતવાળા છો, ઘણા વખાણ કરે છે. વાત તમારી બુદ્ધિ સાચી, પણ હવે મારાથી રહેવાતું છે એવું શું કરે?
કેટલી
કુદરતી પ્રક્રિયા છે એવી આ પુરુષાર્થ ની પ્રક્રિયા છે કે એને રોયકો રોકી શકાય. અમરચંદ્રાચાર્ય સમયસાર ગાથા 73 ટીકામાં આ વિષયનું અતિ સુંદર શૈલીમાં વિશદપણે વ્યાખ્યાન કર્યું છે. આ 73 ગાથામાં આ વિષય ચાલ્યો છે. આત્મા આવો નિર્વિકલ્પ છે એમ જ્યાં જાણ્યું એના વિકલ્પ શીઘ્રપણે ગમન થઈ જશે. જેમ સમુદ્રના વમળમાં પકડાયેલું માણ ચક્કર ચક્કર ફરતું હતું એ છૂટી ગયું, પછી કાંઠે જવામાં એને વાંધો નથી, પકડાણું ત્યાં સુધી એવું ચક્કર ફરતું હતું કે ડૂબી જાય, એમાંથી જો ન છૂટે તો
ડૂબી જાય
તળિયે. એમ વિકલ્પના ગૂંચવણમાં આવી ગયો શાસ્ત્ર વાંચતા 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 ડૂબ્યો બેઠો. નિર્વિકલ્પ તત્વને ઓળખી લીધું, વિકલ્પના મોમણમાંથી છૂટી જશે. જિજ્ઞાયમ જિજ્ઞાસુ એ તે ત્યાંથી સમજવા યોગ્ય છે. આચાર્યદેવની જે સિદ્ધિ વાત છે એ સિદ્ધિ વાત ત્યાંથી સમજવા જેવી છે. બહુ સહી ત્યાં તો ઘણી સુંદર આવે છે. પહેલાં તો આત્મા આવો છે, આવો છે, આવો છે. આત્માનું વર્ણન કર્યા પછી એમ કહે છે કે આવો જેને નિર્ણય થાય છે એને પછી વિકલ્પ રહેતા વિકલ્પ થાય છે. ફેરફાર પણ નિર્ણયની ભૂમિકા ભૂમિકામાં પુરુષાર્થનો આ પ્રકારનો તબક્કો આવે છે, એ પણ યોગની ભૂમિકાનો એક ખાસ લક્ષણ છે, ખાસ સ્વરૂપ છે. છઠ્ઠો ચિહ્ન છે એ નિશ્ચયનો પક્ષ જે આવ્યો છે એમાં કેટલી વિચિક્ષણતા છે એ વિષય ઉપર છે. અહીંયા એ નિશ્ચયનો પક્ષ બંધાણો છે, છતાં પણ પક્ષ એટલે એકતા સહિતનો રાગ, નિશ્ચય સ્વરૂપનો રાગ એકતા સહિતનો છે, છતાં એ એકતા નહીં લઈએ એમાં પણ પોતાનો બરાબર ખ્યાલ છે એ વિષય ઉપર છે. તો ફેરફાર લીધો છે
જય.